આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારો હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્થિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત.
તે દોરે છે શો શુભ વિચાર, સ્વર્ગીય દિલાસો તે દેનાર, જે માર્ગે જાઓ જે કામ કરો તેમાં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે શો શુભ વિચાર, સ્વર્ગીય દિલાસો તે દેનાર, જે માર્ગે જાઉ કામ કરું તે માધુરે છે મુજ પ્રભુ. તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. બળ હાથ તેના હાથમાં ને હું કરું નહીં કચ કાંઈ, જે સ્થળ કે સ્થિતિમાં રહું તે દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. કે તેજસ્વી પ્રકાશ પડે, શાંતિ કે તોફા માં પડું તે દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. જિંદગીની સેવા થઈ પૂરી, સંપૂર્ણ જી તુજ કૃપાથી, મરણ બી ન જાણું તે દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં.
ડિપ્રેશન એ કોઈ ન જ મટે એવો અસાધ્ય વ્યાધિ નથી. કુશળ અને કરુણાવાન ચિકિત્સક પાસે સમજપૂર્વકની એકધારી સારવાર લેવામાં આવે તો પરિણામ મળવું સુનિશ્ચિત છે. ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરે એવા શાસ્ત્રીય ઔષધિની સાથે આયુર્વેદની કેટલીક ફાર્મસીઓએ પોતાની દવાઓ બનાવી છે. આ સિવાય પંચકર્મની ક્રિયાઓ પણ ડિપ્રેશન મુક્તિમાં મદદ કરી શકે છે. નસ્ય, શિરોધારા, બસ્તી અને અભ્યંગ સ્વેદન દ્વારા પણ મદદ મળી શકે છે. ડિપ્રેશનના દરેક દર્દી એક સરખા નથી હોતા. એની પ્રકૃતિ, ઉંમર, પ્રવૃત્તિ તથા ડિપ્રેશનનું કારણ આ બધાનો વિચાર કરી ઔષધો અને ક્રિયાઓમાં ફેરફાર થઈ શકે છે. સુવર્ણયુક્ત બ્રાહ્મી વટી સવાર સાંજ એક એક ગોળી લેવાથી અને 4 ચમચી સારસ્વત દૃષ્ટિમાં એટલું જ પાણી ઉમેરી જમ્યા બાદ પીવાથી વ્યક્તિનું મનોબળ વધે છે, સારી ઊંઘ આવે છે અને મનની પ્રસન્નતા વધવાથી શારીરિક સુસ્તી પણ દૂર થાય છે. આ સિવાય સાદી બ્રહ્મી વટી, શંખપુષ્પી, ધનવટી, બ્રહ્માગૃત, વ્રજ, જટામાસી, બૃહદ, વાત, ચિંતામણી રસ, પ્રભાકર વટી, જવાર, મોહરા ગુટી અને મકરધ્વજ વટી જેવા ઔષધો પણ દર્દીને જોયા પછી એની જરૂરિયાત મુજબ સૂજવી શકાય છે. ડિપ્રેશનના કેટલાક દર્દીને લો બીપી પણ રહેતું હોય છે. આવી સ્થિતિમાં પીપરી મૂળનું ચૂર્ણ ફાંકવાથી અને નવજીવન રસની 1-2 ગોળી સવાર સાંજ દૂધ સાથે લેવાથી લાભ થાય છે. હતાશાનો અનુભવ મહાન પુરુષોને, વિચારકોને અને સંવેદનશીલ ને બુદ્ધિશાળી લોકોને પણ થાય છે. માટે શરમ, સંકોચ કે ક્ષોભ રાખ્યા વિના સમયસર સાચી અને પૂરેપૂરી સારવાર લેવી. સક્રિય ધ્યાન એક એવી વિધિ છે જે આધુનિક યુગમાં ટેન્શન, દોડાદોડી, ચિંતા, વિષાદ, ક્રોધ, કામ અને વિવિધ મનોભાવના દમન વચ્ચે જીવતા માણસોને સ્વસ્થ થવામાં મદદ કરે છે. 5 સ્ટેપમાં 1 કલાકના અંતરાલમાં આ સક્રિય ધ્યાનની વિધિ પૂરી કરવાની હોય છે. પ્રથમ ચરણમાં 10 મિનિટ સુધી નાક વાટે ઊંડા અને ઝડપી શ્વાસ લેવા તથા છોડવાના છે. શ્વાસની ધમણ ચાલતી હોય એ રીતે આખા શરીરમાં ગરમી અને શક્તિ આવી જાય એ રીતે શ્વાસોચ્છવાસ લેવા અને છોડવાના છે. બહાર ફેંકવામાં આવતા શ્વાસ તરફ વધુ ધ્યાન આપવું. રિધમ સાથે આને કોઈ સંબંધ નથી. ગતિમાં વધઘટ આવ્યા કરતી હોય છે. શ્વાસ લેતી અને છોડતી વખતે શરીરમાં જે પ્રકારનું હલનચલન થાય તે થવા દેવું જોઈએ. શ્વાસ લેતી અને છોડતી વખતે સમગ્રતાથી બધી શક્તિ લગાવી દેવાની છે. બીજું ચરણ પણ 10 મિનિટનું છે. તીવ્ર શ્વાસોચ્છવાસની ચોટથી જે ઉર્જા જાગી તેનું રેચન કેથાર્સિસ થવા દેવાનું છે. શરીર જે રીતે ડોલે, હલનચલન કરે, અંદરથી રડવાનું કે હસવાનું આવે તો એને વ્યક્ત થવા દેવાનું છે. નાચવા કૂદવાનું મન થાય તો પણ થવા દેવાનું છે. 10 મિનિટના આ પ્રયોગથી શરીર અને મન એકદમ રિલેક્સ થઈ જશે. મનમાં દબાયેલી ઘણી ભાવના આપોઆપ બહાર આવી જશે. અભિવ્યક્તિની આ પ્રક્રિયા દરમિયાન આજુબાજુ કોઈને પણ નુકસાન થવા દેવાનું નથી. એકાંતની સુવિધા હોય ત્યારે અંદરથી ચીસો પાડવાનું મન થાય તો તેમ પણ થવા દેવાનું છે. આ વિધિમાં સુરુચિ ભંગ થાય એવું કશું જ નથી. વિધિ કરવાથી જ એના લાભનો ખ્યાલ આવી શકે. ત્રીજું ચરણ એ પણ 10 મિનિટનું છે, જેમાં હું ની ચોટ પોતાના નાભિ કેન્દ્ર પર કરવાની છે. મૂલાધારમાં સૂતેલી કુંડલીની શક્તિ પચોટ થવાની શક્તિનું જાગરણ થાય છે. હું શબ્દ બોલવાનો નથી, પણ અંદરથી જ એ અવાજ આવવા દેવાનો છે. વિધિ વખતે પોતાના બંને હાથ આકાશની દિશામાં ઊંચા ઉઠાવી રાખવાના છે. શરીર થાકીને લોથ થઈ જાય ત્યાં સુધી અટકવાનું નથી. હાથ આપમેળે નીચે આવી જાય તો જુદી વાત છે. ચોથું ચરણ 15 મિનિટનું છે ને તેમાં હુંની ચોટ બંધ કરીને શરીરના હલનચલન વિના જ્યાં હોઈએ ત્યાં અટકી જવાનું છે. શરીર જે સ્થિતિમાં હોય એ જ સ્થિતિમાં રાખવાનું છે. ખાંસી, રુદન, હાસ્ય કે એવી કોઈ પણ અભિવ્યક્તિ ન થાય તે જોવાનું છે. માત્ર સાક્ષી બનીને જોયા કરવાનું છે.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
સર્વકાર
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
હું રાજુ ગાવિત. આજનો વચન સાંભળનાર નાના મોટા બાળકો, વડીલો, દરેકનો હું ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં સ્વાગત કરું છું. આજે આપણે શીખીએ માથી તેનો 9મો અધ્યાય અને 9-17 સુધીમાં પેલેસ્ટાઇનમાંના રોમન ઓફિસરોમાંથી દાનીઓ કરતાં કોઈનો વધારે તિરસ્કાર કરવામાં આવતો હોય, સત્ય એ હતું પારકા દેશથી સતત તેઓ પર વધારે કર મૂકવામાં આવતો હતો. તેઓને ચચરતું હતું, કેમ કે તેઓને યાદ આપતું હતું કે તેનું સ્વાતંત્ર્ય તેઓની પાસેથી જતું રહ્યું. કર જમા કરનારા રોમન ત્રાસવાદના કેવળ માધ્યમ નહોતા, પરંતુ તેઓ પણ તેઓના તરફથી ધમકી આપીને બેહદ વધારે કરની માંગણી કરતા હતા. જે યહૂદી રોમ સરકારથી એ કાર્યને સ્વીકાર કરતો હતો તેના તરફ લોક એવી રીતે જતા હતા કે તેઓ પોતાના દેશનો માનદગો કરીને બીજાના હાથમાં સોંપી દેનારા છે. તેથી તેઓને વિરોધક તરીકે ધિકારતા હતા ને તેઓને સમાજના સૌથી અધમ લોકોના વર્ગમાં ગણતા હતા. લેવીમાંથી એ વર્ગ નહોતા જેણે ગણેશર્તમાં 4 શિષ્યોને તેડું આપ્યા પછી ખ્રિસ્તના કાર્ય માટે તેડું આપવામાં આવ્યું હતું. ફરસીઓ પણ માથીને તેના કામ પરથી તલતા હતા, પરંતુ ઈસુએ તેનામાં સત્ય સ્વીકારતું હૃદય જોયું હતું. માથીએ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ સાંભળ્યું હતું. દેવના દશિત ઠરાવવાના આત્મા દ્વારા તેણે પોતાના પાપ બતાવ્યા હતા. તેથી હવે તે ઈસુની મદદ માટે તક શોધતો હતો. પરંતુ ધર્મગુરુઓનો વર્ગ એ એક ખાસ વર્ગ છે. તે જાણીને તેને લાગ્યો કે એ મહાન શિક્ષક કેવી રીતે એને લક્ષમાં લેશે. એક દિવસ તે દાણ લેવાની ચોકી પર બેઠો હતો. ઈસુને આવતો જઈને તેના માટે બોલેલા શબ્દો, મારી પાછળ આવ, સાંભળીને તે સ્તબ્ધ થયો. માથી સગળો મૂકીને ઉઠ્યો ને તેની પાછળ ગયો. ગરીબી અને સખત પરિશ્રમ માટે નફાવાળો ધંધો છોડવા માટે તેણે આનાકાની કે પ્રશ્ન કર્યા નહીં. તે ઈસુ સાથે રહે એ જ ઈસુનો એક કાર્ય હતું, જેથી તેના વચનો સાંભળે ને તેના કામમાં તેની સાથે જોડાઈ જાય. તેના પહેલા બોલાવેલા શિષ્ય સાથે પણ એવું જ થયું હતું. જ્યારે ઈસુ અને તેના ઘણા એવા શિષ્યોને તેડું આપ્યો ત્યારે તેઓએ પણ તેઓની હડીઓ ને જાળ છોડીને ઈસુની પાછળ ચાલ્યા ગયા. તેમાંના કેટલાક શિષ્ય પર ભરણ પછણમાં તેઓના કુટુંબીજનો આધારિત હતા, તો પણ તેઓએ આનાકાની કરી નહીં કે પ્રશ્ન પણ પૂછ્યા નહીં કે તેઓનું ભરણ પોષણ અમે કેવી રીતે કરીશું. તેઓ ઈસુના તેડાને આજ્ઞાંકિત રહ્યા. પછી ઈસુએ જ્યારે તેઓને પૂછ્યો, જ્યારે તેલી તથા જણું તથા જોડા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી, ત્યારે તેઓએ કહ્યું, કશાની નહીં. લુક તેનો 22મો અધ્યાય અને 35માં લખવામાં આવ્યો છે. માથીને તેના સંપત્તિમાં, પિતરને તેની ગરીબીમાં સરખી જ કસોટી આપવામાં આવી હતી ને દરેકે પવિત્ર કાર્ય માટે સરખું જ સમર્પણ કર્યું હતું. સફળતાના સમયે જ્યારે જાળ માછલીથી સંપૂર્ણ ભરાઈ ગઈ હતી અને જૂના જીવનના આવેગો મજબૂત થયા ત્યારે ઈસુએ શિષ્યને સમુદ્ર પાસે સુવાર્તા માટે બધું છોડી ને આવવા કહ્યું. એવી રીતે જ દેવ દરેક આત્માની કસોટી કરે છે કે તે દુન્યવી ભલાઈ માટે ઈસુ સાથે રહેવા માટે વધારે મજબૂત છે. સ્વર્ગનો રાજપુત્રો લોકો મધ્ય હતો. દેવની સૌથી મોટી ભેટ જે જગતને આપવામાં આવી હતી ગરીબ લોકો માટે એક આનંદની સુવાર્તા હતી, કેમ કે તેઓને તેના રાજ્યના વારસદાર બનાવવા માટે તે તેડું આપતો હતો. ધનવાનો માટે પણ એ આનંદની સુવાર્તા હતી, કેમ કે એ સર્વકાલિક સંપત્તિ કેવી રીતે સુરક્ષિત રાખવી તે શીખવવાનો હતો. અજ્ઞાનીઓ માટે પણ એ આનંદની સુવાર્તા હતી, કેમ કે તેઓને તારણ માટે જ્ઞાની બનાવવાનો હતો. શિક્ષિત લોકો માટે તે આનંદની સુવાર્તા હતી, કેમ કે તેઓએ છદી કાઢેલા ગુડો કરતાં પણ વધારે ગુડો શીખવવાનો હતો. જેથી જે સત્ય જગતનો પાયો નાખ્યા ત્યારથી ઢંકાયેલા હતા તે સર્વ માનવને સુવાર્થા આપવા માટે ખુલ્લા કરાય. ઈસુએ પોતાના જવાબ હજુ આગળ ચાલતો રાખીને કહ્યો કે નવા લુગડામાંથી કોટકો ફાટીને કોઈ માણસ જૂના લુગડાને ઠીંગડું દેતું નથી, જો દે તો તે નવું ફાડી નાખશે અને વળી નવામાંથી લીધેલું ઠીંગડું જૂનાને મળતું નહીં આવે. વળી નવો દ્રાક્ષરસ જૂની મસ્કોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષરસ મસ્કોને ફાડી નાખે અને પોતે તે ઢળાઈ જશે. એ દાખલા દ્વારા ઈસુ કદી પણ લોકોને શિક્ષણ આપે ત્યારે તેઓના મનમાં પેછે એવી રીતે તે શિક્ષણ આપતો હતો. ઈસુ યહૂદી આગેવાનીની સ્થિતિ દર્શાવવા ચાહતા હતા. યાજકો અને અધિકારીઓ વિધિઓ અને રીતિરિવાજોમાં જોડાઈ ગયા હતા. તેઓના હૃદયો સુકાઈ ગયેલા મસ્કો જેવા હતા. તેઓ નિયમબદ્ધ ધર્મોમાં રહેવાથી હવે તેઓ સ્વર્ગના જીવંત સત્યની અનામત મૂકનાર બનવાનું તેઓ માટે અશક્ય બની ગયું હતું. તેઓ ધારતા હતા કે તેઓનું ન્યાયપણું તેઓ માટે ખાસ છે, તેથી તેઓના ધર્મમાં નવું કંઈ પણ લાવવા ઈચ્છતા ન હતા. ઈસુની શીખવણ તેઓ કદી પણ દૂર કરવા ન ઈચ્છતા હતા. તેઓએ સ્વીકાર કર્યો નહીં. તેઓના સારા કામના લીધે તેઓએ દેવની એ સારી ઈચ્છા તેઓએ પોતાની ગુણવત્તા સાથે જોડી દીધી હતી. તેથી પ્રેમથી કાર્ય કરનાર અને આત્માને શુદ્ધ કરનાર વિશ્વાસને ફરસીઓના ધર્મમાં જગ્યા મળી નહીં. તેથી વિધિઓ અને માનવના હુકુમથી બનેલા આ તેઓના સ્થાપિત ધર્મમાં ઈસુના શિક્ષણને જોડવાનો પ્રયત્ન વ્યર્થ હતો. તેથી દેવનું મૂલ્યવાન સત્ય ઉભરી આવતા ખટાસ દ્રાક્ષરસ જેમ ફરસીઓના રીતિરિવાજના મસ્કોને ફાડી નાખતો હતો. ફરસીઓ પોતાના એટલા જ્ઞાની સમજતા હતા કે તેઓ શિક્ષણની જરૂર નહીં હતી એવું બતાવતા હતા. એટલા ન્યાયી સમજતા હતા કે તેઓને તારણની જરૂર નહીં હતી. એટલા માનનીયો કે તેઓને ખ્રિસ્તથી આવતા માનની જરૂર ન હતી. તેથી મુક્તિદાતા તેઓ પાસેથી બીજાઓને, એટલે જેઓ સ્વર્ગનો સંદેશ સ્વીકારશે તેઓને શોધવા નીકળી ગયો. ને ઈસુને અભણ માછીમારોમાં, બજારમાંના દાણીઓમાં, સમૃહની સ્ત્રીઓમાં અને જેઓએ તેને આનંદથી સાંભળ્યા હતા તે સામાન્ય લોકોમાં તેણે નવા દ્રાક્ષરસ માટે નવી મસ્કો મળી. સુવાર્તાના કામમાં ઉપયોગી થનાર સાધનો તે જ છે. જેવો તેઓ પાસે મોકલેલા સ્વર્ગીય પ્રકાશનો આનંદથી સ્વીકાર કરે છે એ જ તેઓના બળ સાધનો છે, જેવો દ્વારા સ્વર્ગીય સત્ય જગતને આપવાનું છે. ઈસુ ખ્રિસ્તની કૃપાથી તેના લોકો નવી મસ્કો બને તે તેઓને નવો દ્રાક્ષરસથી ભરી કાઢશે અને આત્માથી તે ભરશે, નવી પ્રેરણાથી તે ભરશે અને તેઓના જીવનની અંદર તે નવો માર્ગ મૂકશે અને તેઓને તે હંમેશા તેના માર્ગમાં તે ચાલવા માટે મદદ કરશે. પ્રભુની એવી ઈચ્છા છે. એટલા માટે પ્રભુ આજે તમને અને મને દરેક એવા કાર્યમાંથી તે પસંદ કરે છે અને તે આજે પણ કહે છે કે તમે મારી પાછળ આવો. આજે આપણે દરેક જણ તેની પાછળ ચાલીએ, તેના નિયમો, તેના આજ્ઞા, તેના વચનો પ્રમાણે ચાલીએ. એક દિવસ તેના રાજ્યના આપણે વારસદાર બનીએ. આજના વચન થકી પ્રભુ આપ સર્વને આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અતિ મહાન સર્વશક્તિમાન પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ. આજના દિવસ બદલ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આ જગતમાં જીવન જીવતા પ્રભુ જેમ તમે લેવીમાંથીને એક તેડું આપ્યો તેમ આજે પણ તમે અમને બોલાવો છો. પ્રભુ આજે અમે અમારા સર્વ કંઈ તજીને તમારા માર્ગમાં ચાલીએ, તમારી પાછળ ચાલીએ. પ્રભુ અમે તમારી સેવા લઈને ચાલીએ, એટલા માટે આજે જ તમે અમને સ્પર્શ કરો, નવા હૃદય આપો, નવો વિચાર આપો, અમને નવી ચાલના, નવી પ્રેરણા અને નવો માર્ગ આપો, એવી અમારી પ્રાર્થના છે. અમારા સર્વના જીવનનો કબજો અમે તમારા હાથમાં સમર્પિત કરતા પ્રાર્થના ઈસુ પ્રભુ તમારા પવિત્ર એવા નામમાં માંગીએ છીએ. આમેન.
તારો છું ઓ ખ્રિસ્તમાનું તારી વાત, કાકે તે કીધી છે પ્રી, તો પણ હું ખરા વિશ્વાસ ને તુજ પાસે રહેશની, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મોજ માટ મોજ સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જાતે મૂળવાન રાખવાયું, મુજને અર્પિત કર તારી સેવા કાજ, તારી મહાકૃપાએ ખરા વિશ્વાસે જોઉં તને આજ, તારી મરજી મુજ થાય, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મુજ માટ મોત સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂળવાન.
સરનામો હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેસબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.